સંવત 1876ના માક્ષરવતી ચોથને દિવસે શ્રીજી મહારાજ ગરડા મધ્યે શ્રી દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરીને બેઠી હતી. પુનઃ એક વખત આપણું મન દરબારગઢની અંદર મહારાજના સાનિધ્યની અંદર મહારાજની મૂર્તિની અંદર આપણે પૂર્વી અને ભગવાનના જે દિવ્ય શબ્દો એનું શ્રવણ કરીએ. મેં પહેલે દિવસ વાત કરી હતી કદાચ હ્યુસ્ટનની અંદર કે આની અંદર ત્રણ પ્રકારના ઉપદેશો રહેલા છે. એક તો સંતોએ પ્રશ્ન પૂછ્યા હોય અને મહારાજે ઉત્તર દીધો હોય, એ પ્રશ્નનો ઉત્તર એટલે જિજ્ઞાસુને પોતાના જિજ્ઞાસાની સંતુષ્ટિના સ્વરૂપની અંદર મહારાજે આપ્યો. કોઈને જાણવું હોય પણ એમાં મહારાજે વિશેષણો વાપર્યા છે. વિશેષણો એટલા માટે વાપર્યા કે કોઈ પ્રશ્નનો સીધો બે ત્રણ અક્ષરની અંદર અથવા એક વાક્યની અંદર જવાબ થઈ શકતો હતો, પણ મહારાજને હું એક દ્રષ્ટાંત આપું. જેમ કે ભાઈ જીવાત્મા દેહ મૂકે છે, પંચભૌતિક શરીરનો ત્યાગ કરે છે ત્યારે કયા દેહને પામે છે, તો એક વાક્યની અંદર જવાબ હોઈ શકતો હતો કે બ્રહ્મમય દેહને પામે છે. પણ મહારાજને જરૂરી લાગ્યું કે આપણે જાણવું જોઈએ કે કેવો જીવાત્મા બ્રહ્મમય દેહને પામે છે, એટલે મહારાજે એની આન્સરની એટલે જવાબની શરૂઆત ત્યાંથી કરી કે જેમની અંદર જીવાત્માનું લક્ષણ પણ બતાવ્યું, જીવાત્માની પાત્રતા પણ બતાવી અને ભગવાનની કૃપાને મહારાજે કીધું મહારાજની ઈચ્છાએ કરીને એટલે ભગવાનની કૃપાનું મહારાજનું નિયંતાપણું પણ બતાવ્યું અને પછી ઉત્તર કર્યો કે એવો જે જીવ એ બ્રહ્મય દેહને પામે છે. એટલે એવા પ્રશ્નોના ઉત્તર જે જિજ્ઞાસા સંતોષવા માટે જે કરેલા છે, પછી કેટલાક પ્રશ્નો મહારાજે સ્વયં ઉત્પન્ન કરેલા છે, મહારાજે જ પૂછેલા છે અને મહારાજે એનો ઉત્તર કર્યો છે, અને કેટલાક તો મહારાજના કૃપાવચનો છે, નથી પ્રશ્ન નથી ઉત્તર, મહારાજ એમને પોતાના મરજીથી રાજી થઈને મોજમાં આવી અને મહારાજ આપણને ઉદબોધન કરીને વાત કરે છે. એટલે ખાસ કરીને જે શબ્દો મહારાજે મૂક્યા છે એમાંથી એક ગૌણ કરવા જેવા નથી, અને મહારાજે જે ન મૂક્યા હોય જરૂર લાગી છે ત્યાં મૂક્યા જ છે, એટલે એના સિવાય જેમ કીધું કે એના સિવાયનો બીજો કોઈ વિકલ્પ નથી. જો એવું ન કહી શકીએ, ઘણા નેતર એવી વાત કરતા હોય અહીંયા મહારાજને આવું મૂકવું હતું પણ મૂક્યું નથી, એવું ઘણી વખત કહેતા હોય કે અહીંયા શબ્દ ઉમેરવો હતો પણ મહારાજે ઉમેર્યો નથી, એવું ન હોય, જ્યાં નહોતી જરૂર ત્યાં ઉમેર્યો છે. આપણે આગળ ઘણા એવા વચનામૃત વાંચ્યા કે જેની અંદર પ્રશ્નનો સીધો આન્સર થઈ શકતો હતો પણ મહારાજે છતાંય, જેમ કે પરમ દિવસનું વચનામૃત આપણે જો યાદ કરીએ તેમાંથી પ્રશ્ન એ હતો, જીવથી જીવની ઉત્પત્તિ છે, દેહથી દેહની ઉત્પત્તિ છે, પ્રશ્ન આટલો જ હતો, પણ મહારાજે જ્યાં જરૂર લાગી તો ત્યાં ભગવાન કૃષ્ણ જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના શક્તિ સ્વરૂપે પ્રધાન પુરુષ, અને ત્યાંથી મહારાજે શરૂઆત કરી અને જીવના ઉદ્ભવ સુધી મહારાજે અથવા શરીરની ઉત્પત્તિ સુધી મહારાજે વાત કરી. એટલે જ્યાં જરૂર હતી પૂછ્યું નહોતું, છતાં પણ મહારાજે જો કીધું હોય તો મહારાજને કહેવું હોય ને બાકી રાખ્યું હોય એવું બને નહીં. જે કહેવું છે મહારાજે કીધું જ છે, એટલે એમાંથી એક પણ શબ્દ આપણા માટે ગૌણ કરવા બરાબર નથી, અને ન કીધું હોય તો એને ઉમેરવા બરાબર પણ યોગ્ય નથી, એ શાસ્ત્ર સાથે ચેડા કહેવાય. એટલે આને સમજવા માટે રેફરન્સની અંદર આપણે આગળ પાછળ વાત કરીએ ત્યાં સુધી યોગ્ય છે, પણ ભગવાનના જે શબ્દોની અંદર જો ચેડા કરીએ તો એ પાછું આપણે ધ્રુવમાં પડીએ. એટલે જે વચનામૃતમાં શબ્દો છે એને યથાવત આપણે સમજવા જોઈએ. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, જે ભગવાનના ભક્તને સત અને અસતનો વિવેક હોય, સત અને અસત એનો વિવેક હોય. સત એટલે આપણે કહીએ છીએ ને સત ચિત્ત આનંદ, એબ્સોલ્યુટ ટ્રુથ. સત એટલે એબ્સોલ્યુટ ટ્રુથ, ખાલી ટ્રુથ નહીં, એ સત્ય કહેવાય, સત્યનું જ પરિભાષા છે. પણ સત એટલે એબ્સોલ્યુટ ટ્રુથ, જેની અંદર ક્યારેય કોઈ વિકાર નથી, કોઈ ચડાવ દસત. સત ચિત્ત આનંદ ભગવાનનું સ્વરૂપ આપણે કહીએ છીએ. તો એ સતની વ્યાખ્યાની અંદર ભાગવતજી એમ કે છે કે જે પ્રારંભ થયો ત્યાંથી અંત, આનો પ્રારંભ ક્યારે થયો એક તો નક્કી નથી, અંત કોઈ દિવસ છે નહીં, અને આખું જે એનું જે પણ આપણે જયારે જોઈએ, જયારે પણ જોઈએ એક સરખું ભાસે, એની અંદર કોઈ ચડાવ ઉતાર નથી થતો, એની અંદર કોઈ વિકાર નથી આવતો, એવું જે અખંડ અને સનાતન એવું એબ્સોલ્યુટ એવું એક પરમેશ્વર, અને એવું જે સત અને અસત. હવે સતને શું સમજ્યા, સતને સમજ્યા ને, સત એટલે એબ્સોલ્યુટ ટ્રુથ, એની અંદર કોઈ નાશ નથી, કોઈ વિનાશ, કોઈ વિકાર નથી, એવું જે સનાતન. તો એવું આ સંસારની અંદર કોઈ તત્વ હોય તો કયું તત્વ છે, પરમાત્મા એક. કારણ કે જો માયા બાકી બધાનું આંત્યંતિક કલ્યાણ જયારે પ્રલય થાય ત્યારે બધાનો એક વખત નાશ થાય છે, અને ભગવાનના સ્વરૂપની અંદર મહારાજ કે સ્વતંત્ર અને અમે બધાને અમારામાં સમાવી લઈને અમે એકલા રહીએ છીએ ત્યારે કોઈ જ નથી હોતું, એટલે બધાનું પર્યંત સુધી કીટથી લઈને બ્રહ્મ પર્યંત સુધી મહારાજ કે એનો અમે નાશ અમારામાં સમાવેશ કરીએ છીએ, એટલે એનું અસ્તિત્વ અમે રહેવા દેતા અલગ નથી. પણ પરમાત્માનું અસ્તિત્વ કેવું છે, અખંડ છે. એટલે સત એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિ. એટલે સત એબ્સોલ્યુટ ટ્રુથ અને અસત, અસત હવે જો સતને આ ભાષામાં જોઈએ તો અસત એને એના જે આવું નથી એ અસત, એટલે એની અંદર બધું આવી ગયું. આમ અસત એટલે અસત્ય કહીએ, ખોટું, પણ ખોટું એટલે હકીકતમાં એનું વ્યાખ્યા એવું થાય છે કે જે નોટ રિયલ, જે કાયમ નથી, નોટ ઓલવેઝ, નોટ રિયલ અને નાશવંત છે, ભ્રમણા છે, એ ઇટ ઇઝ અસત. એવું જગતનું એટલે સત અસતનો જેને વિવેક હોય, એટલે જગત અને જગદીશ એનો જેને વિવેક હોય, અને તે તો જે જે અવગુણ પોતામાં હોય. ફરી આપણે વાંચીએ, પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, જે ભગવાનના ભક્તને સત અને અસતનો વિવેક હોય, કોણે, જે ભગવાનનો ભક્ત છે અને એને પાછો સત અને અસતનો વિવેક પણ છે, વિવેક હોય, તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે, વિચારીને તેનો ત્યાગ કરી દે. કોણ કરી દે ત્યાગ? જે ભગવાનનો ભક્ત હોય અને અને સત અસતનો એને વિવેક હોય. સત અસતનો વિવેક વાળા ભક્તો અહીંયા માટે હું વારંવાર એટલા માટે થોડું એને હાઇલાઇટ કરી આપણે સમજીએ કે જ્યાં સુધી અસતનો વિવેક નથી ને ત્યાં સુધી જ આપણને આ બધા અહંકારો છે, આપણને ત્યાં જ મમત્વ છે, આપણને ત્યાં જ માયા છે, ત્યાં જ બંધન છે, ત્યાં જ આપણે વિકારને આપણે પામીએ છીએ. જે દિવસે અસતનો વિવેક થઈ ગયો કે આ નાશવંત છે ને એમાંથી નિષ્પૃહી થઈ ગયા, અહંકારથી આપણે પર થઈ ગયા, એટલે પછી આપણા હૃદયની અંદર, મનની અંદર ક્યારે વિકાર આવતો નથી. એટલે અહીંયા મહત્વ બતાવ્યું, જે સત એટલે એવા પરમેશ્વર અને પરમેશ્વર સિવાયનું સમગ્ર વિશ્વ, જગત, બ્રહ્માંડ જે તમે કહો તે તમામ એ અસત, કે જે નાશવંત છે, ભ્રમણારૂપ છે, નોટ રિયલ, એનો એ અખંડ નથી, એવું જે જે પદાર્થ જે જે સંસારની અંદર આપણે જોઈએ છીએ, દ્રષ્ટિએ જોઈએ છીએ, કાને સાંભળીએ છીએ અથવા મનની અંદર સંકલ્પ કરીએ છીએ, એવા તમામ પદાર્થો એને જાણનારો હોય અને એવા જે એ જાણતો હોય વિવેકને, અને એવો વિવેકને જાણનારો વ્યક્તિનું સમજણ કેવી હોય કે શું કરે, તે તો પોતાનું પહેલા આત્મચિંતન કરે. તમે આત્મચિંતન ક્યારે કરો? તમને જ્યારે વિવેક હોય કે આ સત છે ને આ અસત છે, આને નાશવંત છે, એટલે પછી તમે મનને વિચારો કે હવે મારે ક્યાં જવાનું છે, મારે ક્યાં મનને પૂરવવાનું છે, એવું આત્મચિંતન કરે. અને પોતામાં જે અવગુણ એટલે લોભાદી દોષ, આ વિષયોની અંદર જે પોતે પ્રેરાવાનો અથવા તો જગતના માયાની અંદર જે પ્રેરાવાનો અથવા અંતઃશત્રુઓ દ્વારા જે પોતે અહંકારી બનીને અથવા તો કામી બનીને અથવા તો ક્રોધી બનીને જે પોતાનું જ હિત કરવાનું એવું જે પોતાનો સ્વભાવ હોય અથવા પોતાની વિચાર હોય, તો મહારાજ કહે છે એ પોતાનું આત્મચિંતન કરીને પોતામાં હોય તેને જાણે, એને વિચારે કે મારા માટે આ યોગ્ય છે કે નહીં. કોણ વિચારે? આ ભગવાનનો ભક્ત હોય ને એના માટે લખ્યું છે, ભગવાનનો ભક્ત હોય અને પછી એને સત અસતની વિવેક બુદ્ધિ પણ હોય, અને એવી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી એ શું કરે? તો કે આત્મચિંતન કરે અને પોતામાં જે જ્યાં દોષ દેખાતા હોય, કોઈ અવગુણ દેખાતા હોય, મહારાજ કહે છે એને વિચારીને તેનો ત્યાગ કરે, વિચારે કરીને સમજે કે અમારે માટે હિત કરતા છે કે અહિત કરતા છે, અને એવો જે સંકલ્પ હોય એનો તે ત્યાગ કરે. અને સંતમાં અથવા તો કોઈ સત્સંગીમાં કંઈ અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે. અહીંયા મહારાજે ફરી એક વાત સમજાવી, મહારાજ કહે કે પોતામાં તો અવગુણ જોવે એનો ત્યાગ કરે જ, પણ સત્સંગની અંદર જ્યારે આવ્યો હોય ત્યારે કોઈ સંતની અંદર કે કોઈ હરિભક્તની અંદર પણ કોઈ અવગુણ જોવે તો તેને ત્યાગે. શું લખ્યું અહીંયા આગળ? તેને, તેનેનો રેફરન્સ ગોઝ ટુ, ગોઝ વિથ, તેનેનો રેફરન્સ ગોઝ વિથ અવગુણ, નોટ વિથ ધ પર્સન. ફરી સમજો, પર્સનને ત્યાગવાનું આવે ત્યારે એને ત્યાગવાનું લખ્યું જ છે મહારાજે. હું એટલા માટે સમજાવું છું, જ્યાં મહારાજને જે યોગ્ય લાગ્યું એ જ લખ્યું છે. અહીંયા મહારાજે વાત લખી કે ગુણને, અહીંયા મહારાજે લખ્યું ગુણને, અને જયારે કૃતજ્ઞનો પ્રસંગ આવ્યો હતો ત્યારે મહારાજે શું લખ્યું? ત્યારે શું લખ્યું? ત્યારે કોનો ત્યાગ કરવો? કૃતજ્ઞનો. ત્યાં પર્સન ઓરિયન્ટેડ વસ્તુ આવી, અહીંયા ગુણ ઓરિયન્ટેડ વાત છે, ખ્યાલ આવે છે ને? એટલે જ્યાં જે લખ્યું છે ત્યાં મહારાજે તે જ લખ્યું છે, અહીંયા આગળ બીજો કોઈ પર્યાય એની અંદર આવી શકે નહીં. અહીંયા મહારાજ એમ વાત કરે છે, અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં અવગુણ પોતાને ભાસે તો તેને ત્યાગી, તેને ત્યાગ કરી દે, અને તેના જે ગુણ, તેના એટલે હવે એ પર્સન, પર્સન ઓરિયન્ટેડ, તેના તેના જે ગુણ, કોણા ગુણ? સંત અને હરિભક્તના ગુણ, તેનું જ ગ્રહણ કરે. જો અગાઉ તમે તેનો અર્થ તમે જો પર્સન કરો તો એક વખત ત્યાગ કરી દીધો, પછી ગુણ ક્યાંથી ગ્રહણ કરશો? સમજાય છે? વિરોધાભાસ થઈ જાય. શાસ્ત્રની અંદર દ્વિઅર્થી ભાષા હોતી નથી. એટલે એનો આપણે કાઢીએ છીએ પરાણે ચોળીને, આપણા સ્વાર્થ માટે ઘણી વખત આપણે તાણી મરોડીને, આપણે ખેંચી તાણીને એનો અર્થ લઈ જઈએ છીએ, પણ એવું હોતું નથી. શાસ્ત્ર બહુ સ્પષ્ટ છે. મહારાજ કહે છે, એક સત્સંગમાં આવો ત્યારે સત્સંગની અંદર પણ તમને ઘણા એવા, કારણ કે બધાની પરિપક્વતા એક સરખી ન હોય. કોઈ જીવાતમાં ઉત્તમ હોય, કોઈ જીવાતમાં મધ્યમ હોય, જે કોઈ જીવાતમાં કનિષ્ઠ હોય, પણ ભગવાનનો ભક્ત છે અને એને પણ અધિકાર છે પોતાની મર્યાદામાં રહી અને ભગવાનની ભક્તિ કરીને ભગવાનને રાજી કરવા માટે એ પણ યત્ન કરવા સમર્થ અને સક્ષમ છે અને એને અધિકારી છે. માટે કોઈને તમે અવગુણી ગણીને તમે એનો ત્યાગ ન કરો, પણ એના અવગુણને ગ્રહણ ન કરો. મહારાજ કહે છે એમાં કદાચ કોઈને, અને દરેકની અંદર કોઈ ને કોઈ ગુણ રહેલો છે, કોઈને કોઈ અવગુણ પણ રહેલો છે. કોઈને વધારે વિશેષ ભક્તિની અંદર ગુણ હશે, તો કોઈને જ્ઞાન વાર્તાની અંદર વધારે ગુણ હશે. તો જેની અંદર જે અંગ વધારે ગુણવાન લાગતું હોય એ તમે અંગને ગ્રહણ કરો, પણ જે એનો અવગુણ છે એનો તમે ત્યાગ કરો. આપણે પુનઃ એક વખત વાંચીએ. અને સંતમાં અથવા તો કોઈ સત્સંગીમાં કોઈ અવગુણ પોતાને ભાસે તો, ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે. એના જે ગુણ હોય, એના જે ભગવાનને રાજી કરવામાં તમને એમ લાગે કે આ વધારે જો આમ આ સારો ગુણ છે. કોઈ આવીને જો કોઈ જીવાતમાં હોય, નાના કોઈ યુવાનો હોય, આવીને દંડવત કરે છે, સીધા આવીને દંડવત કરે છે, તો એનો ગુણ થયો. એ કદાચ જમવાની અંદર વધારે ખાતા હશે, એકાદશી દિવસ ઉપવાસ નહીં રાખતા હોય, પણ દંડવત કરે, તો એનો ગુણ છે. આ સમજાવવા માટે હું એવું નથી કહેતો કે આમાં શું છે, ઘણી વખત શબ્દને પકડાય નહીં. નથી કહેશે કે બાપુજી એકાદશી લાડવા ખાવાનું કીધું, એવું નથી કીધું મેં. હું એટલે અન્યથા ન લેશો. મારો કહેવાનો ભાવાર્થ એવો છે, કદાચ એની કોઈની કચાશ હોય તો એમાં પરિપક્વ નથી થયો અને એ એકાદશીના દિવસે ફલા ઉપવાસ ન કરી શકે, નકોડી ન કરી શકે. મારા વિઠ્ઠલ દાદા નકોડી, મેં તો બહુ આનંદ થયો. આજે અબાઉટ 80 વર્ષ થયા ને, શું કહેવાય, નકોડી એકાદશી કરે છે આટલા વર્ષે, જયારે મને પરસેવો છૂટે જોઈને. પ્રકૃતિ છે, પણ જે ગુણ તમને દેખાણો કે આવી અને ભગવાનને નતમસ્તક થયો, ભગવાને આ એક નતમસ્તકની ઉપરથી એક બહુ સરસ પ્રસંગ યાદ આવ્યો. એટલે આપણે આરતી કરીએ છીએ એની અંદર આ પ્રશ્ન આવે છે. આપણે રોજ કીર્તન કહીએ છીએ, ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી. એટલે ઘણી વખત ઘણા આરતીની અંદર એવું થાય, ચરણે ચિત્ત ધર્યાથી, ઘણા સંશોધનોકારો પોતાને વધારે ડાયા સમજતા હોય એટલે કરતા હોય એવું, પણ દરેકનું શી એની પાછળનો ભાવ રહેલો છે. શીશ છે ને એ અહમનું પ્રતીક છે. માણસનું માથું ગમે ત્યાં ન ઝૂકે, અને જ્યારે માથું ઝૂકે ને ત્યારે એને શરણાગતિ કહેવાય. અને એટલા માટે આરતીમાં શબ્દ લખાણો, શરણે ચરણે શીશ ધર્યાથી દુઃખ. તમે જ્યારે શરણે આવો ને ત્યારે દુઃખ ભાંગે છે, નહીતર ભાંગતા. હવે મને સમજણ એ પડી જ નહીં ક્યારે. વ્યાકરણની ભાષાની દ્રષ્ટિએ જો ચિત્ત કેમનું ચરણે ધરાય, ચિત્ત ચોડાય, ચિત્ત પ્રેરાય, ચિત્તને આ ચિત્ત છે ને એ અંતર્વર્તી છે, એને તમે પ્રેરી શકો, એને ચરણે કેમ ધરી શકો? પદાર્થો છે નહીં, પણ શીશ ધરાય. એટલે જે શબ્દ જ્યાં હોય ને એનો અર્થ સમજાવવા માટે એમ અહીંયા મહારાજે લખ્યું કે તે તો જે અવગુણ ભાસે તે અવગુણનો ત્યાગ કરે અને એની અંદર જે રહેલો ગુણ છે તેને જ ગ્રહણ કરે. અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાસે નહીં. એવી સમજણ રહી, ભગવાનને વિશે એને કોઈ દિવસ કોઈ અવગુણ ભાસે નહીં. મહારાજ ઘણી ચરિત્રો એવા કર્યા છે ને, મનુષ્ય ભાવે કર્યા છે. એટલે પુરાણની અંદર એક પ્રસંગ આવે છે કે ભગવાન રામચંદ્રજીએ જ્યારે વનવાસમાં, મહારાજ ભગવાન રામચંદ્રજી હતા અને રાવણે સીતામાતાનું હરણ કર્યું, કથાની અંદર પ્રસંગ સાંભળ્યો હશે, ત્યારે સીતામાતાનું જ્યારે હરણ કર્યું એટલે ભગવાન વ્યાકુળ, કારણ કે મનુષ્ય ભાવ હતો ને એટલે મનુષ્ય ચરિત્ર કર્યું ભગવાને, અને વ્યાકુળ થઈ ગયા. વૃક્ષ લતા વેલીઓને પૂછે કે મારી સીતાને જોઈ, મારી સીતાને જોઈ, મારી સીતાને જોઈ, મારી સીતાને જોઈ. ત્યારે શંકર ને પાર્વતી કૈલાસમાં બેઠા હતા. પાર્વતી માતાજીને સંશય થયો કે તમે ભગવાન ભોળાનાથને, કે ભોળાનાથ તમે આ રામને તમે કહો છો કે મારા ઈષ્ટ છે, પણ આને તો સામાન્ય માણસ કરતા પણ એને સ્ત્રીમાં કેટલી માયા છે, કેટલો મોહ છે, જે જગતના બંધનને મુકાવનારા છે એ જ પોતે જો મોહ માયાના આવા બંધનમાં રહ્યા છે અને એ આટલા વ્યાકુળ છે કે પોતે પોતાના પત્નીના વિયોગની અંદર, સ્ત્રીના વિયોગની અંદર આટલા પાગલ બન્યા છે તો આને ભગવાન કેમ કહેવા? એટલે ભગવાન ભોળાનાથે સમજાવ્યા કે માતા પાર્વતીજીને કે માતાજીને કે તમે આ તમે સંશય કરવો, રહેવા દો, આ પરબ્રહ્મ છે, આ ભગવાન છે, આની આમની લીલા આપણાથી કળાય નહીં. પણ તોય મનમાં સંશય થયો એટલે કે હું જેને પરીક્ષા કરું, કથા આપણે બહુ વિસ્તારથી છે, હું સંક્ષિપ્તમાં કહું કારણ કે આપણે પછી બાળકોનો કાર્યક્રમ પણ નિહાળવાનો છે. આજે બાળલાલજી પણ કંઈ કીર્તન ગાવાના છે, બધાને એમને ઉત્સાહ છે, ગાવું છે ને. અહીંયા આવીને ખીલી જાય છે અમારા નાના લગ્ન. એટલે માતાજીને સંશય એ થયો અને માતાજી આવ્યા વનની અંદર અને સીતા માતાનું રૂપ લીધું અને સીતા માતાનું રૂપ લઈને ભગવાનની સન્મુખ આવ્યા, ભગવાન રામચંદ્રજીની સન્મુખ આવ્યા. અને ભગવાન રામચંદ્રજીની સન્મુખ આવ્યા ત્યારે રામચંદ્રજી ભગવાને એટલું જ કીધું સીતા પાર્વતીજીને કે માતા ભોળાનાથ ક્યાં ગયા? આટલું કીધું એટલે માતા કીધું એટલે પછી ક્ષોભાયા કે ભાઈ મેં સીતાનું રૂપ લીધું છે, સીતાનો દેહ ધર્યો છે, પણ છતાંય અંતર્યામી ભગવાન એટલે આ નરનાટ્ય. એટલે મારી કહેવાનો ભાવાર્થ છે, ભગવાનની અંદર ક્યારે દોષ હોય નહીં. આ પ્રસંગ એટલા માટે, પછી ભોળાનાથની દોષ જોવે તો આપણી વૃત્તિ કેવી થવા માંડે? દોષી થવા માંડે. અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાસે નહીં. અને ભગવાન અને સંત જે જે વચન કહે, ફરી મારા ભક્તો અહીંયા સાંભળજો, આગળ પણ આ વચના આગલા વચનામૃતની અંદર પણ આવ્યું જે જે વચન કહે. આ વચનની અંદર હું એટલા માટે આ ધ્યાન દોરું છું કે જે જેનો અર્થ શું થાય, અહીંયા જે જે શબ્દ લખ્યો ને એનો અર્થ શું થાય એના પછીના જ વાક્યમાં આવે છે. ઘણી વખત મેં કીધું ને કે આપણે પોતાનું ગમતું પકડી લઈએ, એમ કીધું કે જે જે વચન કે માનવાનું, પણ જે જે વચન કેવા હોય એને મહારાજે તરત બીજી લાઇનની અંદર સમાવેશ કર્યો છે એ આપણે કાપી નાખીએ. એટલે ન કાપીને જો વાંચીએ તો સ્પષ્ટ થઈ જશે કે અને ભગવાન અને સંત તે જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં. આ ધ્રુવ મહારાજે પંક્તિ કીધી કે ભગવાન અને ભગવાનના સંત જે વચન કહે તે સત્ય માને, એમાં સંશય કરે નહીં. આ ધ્રુવ વચન થયું એટલે આ સત્ય કાયમ માટે અફર એવું ભગવાનનો આદેશ થયો. પણ મહારાજે જોડે સ્પષ્ટતા કરી એ વાંચો, સંશય કરે નહીં. અને સંત કહે જે, એટલે અહીંયા મહારાજે કીધું સંત શું કે, આગળ જે લખ્યું ને જે કે, તો સંત શું કે એ મહારાજ અહીંયા સમજાવે છે. અને સંત કહે જે તું દેહ છે, ઇન્દ્રિયો, તું દેહ મન ઇન્દ્રિયો પદાર્થથી જુદો છું અને સત્ય છું એને જાણનારો છું, અને એ દેહાદિક સર્વે અસત્ય છે એમ વચન કહે તેને સત્ય માને. શું મહારાજે કીધું? સંત શું કે, જે કે, પણ એ જેમાં શું કે સંત? તમે દારૂ પીજો, તમે મોજ કરજો, વ્યભિચાર કરજો, તમે કોઈ પણ એવા એન કરશો, એવી મહારાજે વાત અહીંયા નથી કીધી. જે વચનનો અન્યર્થ દુરુપયોગ ન કરવો કોઈએ. ધ્રુવ વાક્ય છે, ભગવાન અને સંત જે વચન કહે એને સત્ય માને અને એની અંદર વિશ્વાસ રાખે, પણ એમાં સંશય કરે નહીં. પણ એ વચન કેવા હોય, કેવી પ્રકારના હોય, મહારાજ અહીંયા એટલે તરત બીજી લીટીમાં મહારાજે સ્પષ્ટીકરણ કર્યું કે સંત કહે જે તું દેહ ઇન્દ્રિય મન અને પ્રાણથી જુદો છું અને સત્ય છું એને જાણનારો છું અને એનો જાણનારો છું, અને દેહાદિક સર્વે એ અસત્ય છે. એ તમને શરીરથી લઈને ઇન્દ્રિયોથી લઈને વિષયોથી લઈને જ્યારે બધાથી છોડાવવાની વાત કરે અને ભગવાનમાં જોડવાની વાત કરે એવા વચનને સત્ય માને. એવા વચનને સત્ય માને, તમારું શરીર આત્માનું સ્વરૂપની એને ઓળખાણ કરાવે. જગતના નાશવંત પદાર્થો, વિષયો, ઇન્દ્રિયોની અંદર ભોગ વિલાસ માયા વગેરેનું જ્યારે ભાન કરાવે તમને, તમારી અંદર રહેલા અંતરશત્રુઓ, આગળ પણ વચનામૃતમાં આવે જે સંતનો અભાવની વાત આવે છે ત્યાં આવે છે કે સંત, તરત એના પછી જ વાક્ય આવે છે કે સંતનો અભાવ ન લે. કેમ? તો કે સંત તમારા અવગુણ ટાળવાની વાત કરે છે, તમારી અંદર રહેલા અંતરશત્રુને ટાળવાની વાત કરે છે. એવી વાત જ્યારે કરતા હોય ત્યારે એનો અવગુણ લેવો નહીં, પણ જો અવગુણ સહિત વાત કરતા હોય તો એનો અવગુણની શું લખ્યું? ઉપર લખ્યું ને અવગુણનો ત્યાગ કરવો. આપણે હમણાં ત્રણ લીટી પહેલા વાંચ્યું. શું વાંચ્યું? સંત ભગવાન, સંત કે ભક્ત તેમાં જે ગુણ રહેલા છે તેને ગ્રહણ કરવો અને જે અવગુણ દેખાય એનો ત્યાગ કરવો, એટલે એનું ગ્રહણ કરવાની વાત. એટલે જે નો અર્થ એવો નથી કે તમે ગમે તે કોઈ પણ જે આવીને પીરસી જાય તમારે લઈ લેવું. તમારે તમારા હિતના વચન હોય, શાસ્ત્ર સંમત હોય, અને તમારા એને કલ્યાણ રહેલું છે, જીવાત્માને ભગવાન સાથે જોડે છે એવું જે વચન હોય, એવા વચનને સંશય કર્યા સિવાય સત્ય માની એમાં વિશ્વાસ કરી અને એને અનુસરવું. અને એવું જે વચન એને સત્ય માની એમ વચન, એટલે મહારાજે પુનઃ અહીં આગળ પાછો એમ શબ્દ વાપર્યો, એવું વચન, એમ વચન, એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વથી જુદો આત્મારૂપ વર્તે. કેવો વર્તે? જે જે નાશવંત પદાર્થો, દેહ, ઇન્દ્રિય વગેરે જે બતાવ્યા એનાથી પોતાની જાતને હું આત્મા છું એટલે એનો અર્થ એવું વર્તે, એટલે એનો અર્થ શું કે ભાઈ જુદું કરીને મૂકી દેવાનું છે એવું નથી. પોતાની આત્મસ્થિતિને ઓળખી રાખે, અહીંયા અહીંયા કહેવાનો ભાવાર્થ એવો છે, પોતાના આત્મ સ્વરૂપને ઓળખી રાખે અને આત્માનો શ્રેય જ્યાં છે ત્યાં પોતાને મનને બુદ્ધિને અંતરને ત્યાં પ્રેરે. જ્યાં માત્ર શરીરનું સુખ છે એવું નથી, શરીરનું સુખ ભોગવવું નહીં શરીરને. હું ફરી કહું છું, શાસ્ત્રો આપણને શરીરને ત્યાગ કરવાનું નથી કહેતા, શરીરના વિષયોની અંદર બંધાવવાની ના પાડે છે, ઇન્દ્રિયોના વિષયોમાં બંધાવવાની ના પાડે છે. અને એટલા માટે જ્યાં આસક્તિ નથી કરવાની ત્યાં આસક્ત ન થઈએ, અને જ્યાં આસક્તિ કરવાની છે ત્યાં આસક્ત પોતાને આસક્ત થઈએ એવું જે સમજણ મહારાજ કહે છે, એવું વચન માની સર્વદા આત્મ સ્વરૂપ આત્મરૂપે વર્તે, પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહીં. મનના ઘાટ કેવા હોય? કોણે નથી થતા એ મન ખોજે, બધાને થાય છે ને, એટલે કેવા હોય? મારે કહેવા પડશે? નહીં કહેવા પડે. આપણે બધા જાણીએ છીએ આપણા મનના ઘાટ કેવા હોય, બહુ સૂક્ષ્મ એવા વસ્તુઓ પદાર્થોની પાછળ આપણે ઘાટ કરતા હોઈએ છીએ, આપણે ક્ષણિક સુખની પાછળ ઘાટ કરતા હોઈએ છીએ, આપણા સંકલ્પો વધી વધીને નાશવંતની અંદર જ એનું ઉભા રહે છે, એનાથી વધારે આપણે આગળ વિચારી શકતા નથી. એમાં તમારી કમજોરી નથી, એ આપણી અત્યારે સ્થિતિ એ પહોંચ્યા નથી. જો આમાં રહેશો ને તો એમાં પાર થઈ જશો, જો આમાં રહેશો, સત્સંગમાં રહેશો, ભગવાનની આજ્ઞામાં રહેશો તો પાર થઈ જશો. એટલે સંશય રાખવો નહીં, કારણ કે આગલા વચનામૃતમાં આપણે કીધું મહારાજે કે પૂર્ણ કામ માનવા પોતાને, મને ભગવાન મળ્યા છે એટલે મારું હવે રૂડું થવાનું છે. આગલા વચનામૃતમાં ગઈકાલે પણ આપણે જોયું મહારાજ કે પછી એને સંશય રાખવાનો રહેતો નથી. અને સંત કહે જે તું દેહ ઇન્દ્રિય મન પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું અને એ દેહાદિક સર્વ અસત્ય છે, મિથ્યા છે, નાશવંત છે, એમ વચન કહે, એવું વચન જે કહે તેને સત્ય માનીને, તેવા વચનને સત્ય માનીને તે સર્વથી જુદો આત્મરૂપ થઈને વર્તે, અને પણ મનમાં ગાઢ મનના ગાઢ ભેળો ભળી જાય નહીં. એટલે ભળી જાય નહીં એટલે મનનો ગુલામ ન થાય. મન તો સંકલ્પ વિકલ્પ કરશે, પણ મનના ગાઢ ભેળો ભળી જાય નહીં એટલે મનનો ગુલામ ન થઈ જાય. મને જે ગાઢ કર્યો એટલે હવે એની પાછળ દોડો. આપણે શરીરને ઇન્દ્રિયોને છૂટી મૂકી દઈએ, મહારાજ કે ઇન્દ્રિયોના ઘોડાને જેટલી લગામ રાખશો ને એટલા નિયંત્રણમાં રહેશે. જેટલા તમે એને છૂટાડ મૂકો એટલા વિકાર તરફ દોડશે, એટલા અનિષ્ટ તરફ દોડશે. એટલે મહારાજ કે એનો ગુલામ ન થાય, ઇન્દ્રિયોનો ગુલામ ન થાય, મનનો ગુલામ ન થાય, અને પોતાને આત્મસત્તારૂપ, આત્મ સ્વરૂપ એટલે સત્તા સ્વરૂપ કીધું, સત્ય સ્વરૂપ કીધું, અને એવું સત્તારૂપ માનીને પોતે મનના ઘાટ ભેળો ભળી જાય નહીં એને, અને જેણે કરીને પોતાને બંધ બંધન થાય. આ બધા ઘાટ કેવા છે? આ વિષયો કેવા છે? જે બંધન કરાવનારા છે. એટલે એવા કોઈ પણ વિષય, એવી કોઈ પણ વસ્તુ, એવા કોઈ પણ પદાર્થ જે જીવનની અંદર બંધન કરનારી હોય એનો ગુલામ થાય નહીં, અને બંધન થાય, અને પોતાના એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે. આ મહારાજ કહે છે કે સાવધાની રાખે, આટલું તો કરે જ, આટલી સમજણ તો રાખે જ, પણ સાથે સાથે સાવધાની પણ રાખે. શું? કે પોતાનો જે એકાંતિક ધર્મ, એ એકાંતિક ધર્મની અંદર ખોટ આવે, ઉણપ આવે, ઓછપ આવે, અથવા તો એની અંદર કોઈ ડાઘ લાગે, એવો કોઈ પણ એવો પદાર્થ કે સંગ, અહીંયા કુસંગ શબ્દ મહારાજ વાપર્યો, ખાલી સંગ વાપરી શક્યા હોત મહારાજે, અહીંયા આગળ સંગ વાપરી શક્યો, પણ મહારાજે જાણીને કુસંગ શબ્દ વાપર્યો. મહારાજ કે એવો કોઈ પણ, એ સંગ હોય જ ન શકે, કુસંગ જ હોય, એમાં કોઈ વિવાદ નથી, એની અંદર કોઈ વિકલ્પ નથી. જે ભગવાનની અંદર તમને ભગવાનના માર્ગ ઉપરથી ચલાયમાન કરાવે, તમને અવળે માર્ગે દોરે, એવો કોઈ પણ માર્ગ હોય એ સદમાર્ગ હોય જ ન શકે, એ અસદ જ માર્ગ હોય. એમ કોઈ પણ એવો સંઘ હોય એ પછી ગમે તેવો આપણને આમ સારો લાગતો હોય પણ એ વાસ્તવમાં સંઘ નથી, એ કુસંગ જ છે. એટલે મહારાજ અહીંયા કુસંગ શબ્દ વાપર્યો. અને પોતાના એકાંતિક ધર્મમાં ખોટ આવે એવો જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે, એને ઓળખી રાખે, સાવધાન રહે, અને એવા પદાર્થો કે એવા સંગતિ હંમેશા છેટા રહે, નહીતર તો એની ભેળા આપણે પણ મોક્ષ માર્ગમાંથી ડગી જઈએ અને ભગવાનથી દૂર થઈ જઈએ. આ સાવધાની રાખવાની મહારાજે વાત કરી કે પોતાની સમજણ તો ભગવાનની અંદર રાખે જ, પણ આનાથી સાવધાન પણ રહે કે આવો કોઈ પણ સંઘ હોય, આવો પદાર્થ હોય જે ભગવાનથી તમને છેટા લઈ જનારો હોય, તમારા ધર્મની અંદર અંતરાય ઉભો કરવાના હોય એવા તમામ પદાર્થ કે કુસંગથી મહારાજ કે છેટા રહેજો. એટલે લખ્યું વિમુખ જીવ કે વદનસે કથા સુની નવ, છે ભગવાનની કથા. આપણે ઘણા એવું વિચારતા હોય છે, વાલા ભક્તો માફ કરજો, પણ ઘણા એવું વિચારતા હોય છે કે અંતે તો ભગવાનનું ભજન થાય છે ને, પણ મહારાજ ના પાડે છે એવી ભજન, એનો કોઈ અર્થ નથી, એનું કોઈ ફળ નથી. ભગવાન શ્રીજી મહારાજ એમ કહીને ગયા, આપણા શાસ્ત્રો એમ બતાવીને ગયા કે એવા સંગે કરીને એ અંતે તો તમને કુસંગના માર્ગ ઉપર જ લઈ જશે. કોઈ એવા બીજ, કારણ કે મેં આમ પહેલી વાત કરી કે શબ્દ છે ને એને બીજ રૂપે કામ કરે છે. તમે ભગવાનની કથા સાંભળો છો, પણ કથા સાંભળતા સાંભળતા કોઈ એવા શબ્દ કાનની અંદર ઉતરી જાય, કોઈ એવા નાખી દે અને અંતરમાં ઉતરી ગયા, અથવા તો તમે રાખ્યા અને ક્યારેક એને પોષણ મળ્યું, તો એ તમને વિકાર તરફ લઈ જશે, ભગવાનથી દૂર લઈ જશે. એટલા માટે ભગવાનની કથા હોવા છતાં પણ વિમુખના મોઢે સાંભળવી નહીં, એવો શાસ્ત્રોએ નિષેધ કરેલો છે. અને એટલા માટે એનાથી મહારાજ અહીંયા કહે છે છેટો રે, એનાથી છેટો રે, એનો પડછાયો પણ પોતા ઉપર પડવા દે નહીં અને તેના બંધનમાં આવે નહીં. મહારાજ કહે છે અને એના બંધનમાં તો આવે નહીં. એટલે જો છેટો રે અવળો વિચાર હોય તેનો તો ત્યાગ કરે. ઘણી વખત અવળા વિચારોને પણ હશે સમય પ્રમાણે આપણે ચાલવું પડે. આ અવળો વિચાર છે, અવળો વિચાર છે. એવા કોઈ પણ તમને મોડા પાડનારા વિચાર હોય એનો મહારાજ કહે છે ત્યાગ કરે અને સવળો વિચાર રાખે. અને એવી રીતે વર્તતો હોય જાણીએ કે તેને વિવેક છે. આવી સમજણ હોય ને તો મહારાજ કે અમે એટલું સમજીએ કે આ સમજણવાળો છે, નહીતર તો સમજણવાળો વિવેકી નથી. અને મુમુક્ષુતાનું પહેલું લક્ષણ બતાવ્યું, તમે સત્સંગી જીવન વાંચશો ને એમાં પહેલું લક્ષણ મુમુક્ષુતાનું બતાવ્યું, સત અસતનો વિવેક હોય, એને વિવેક હોય, આ મુમુક્ષુતાનું પહેલું લક્ષણ છે. આ ન હોય તો પહેલા લક્ષણમાંથી જ આપણે બહાર નીકળી જઈએ. એટલે આ લક્ષણ મહારાજ કહે છે આવા જે સમજણયુક્ત હોય ને આવું જીવન જીવતો હોય, આવી ખબરદારપણું રાખતો હોય, આવું સાવધાનપણું રાખતો હોય અને આ રીતે ભગવાનની ભક્તિ કરતો હોય એને મહારાજ કહે છે અમે સાચો વિવેકી જાણીએ, એને એકાંતિક જાણીએ, એને ભગવાનનો દાસ જાણીએ, એને ભગવાનનો ભક્ત જાણીએ અને અમારા ધામનો અધિકારી જાણીએ. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 16મું સહેજાન સ્વામી મહારાજ.